રાજકોટમાં તારીખ 29/12/81 પૂજ્ય ભાઈશ્રી ની તત્વ ચર્ચા.
જો બે માનવામાં આવે તો મિથ્યા દ્રષ્ટિ છે. આ સૌ અપેક્ષાનું પ્રદર્શન એમાં એવી અપેક્ષા છે એક જ છે. એમ જે પંચાધ્યાય કહ્યું એ જ વાત નિયમસારના 71 નંબરના કોષમાં વસ્તુમલધારી દેવે પણ કહ્યું છે અને 11મી ગાથામાં સુકુલ ભગવાને પણ કહ્યું છે કે નિશ્ચય નહીં એક જ છે, શુદ્ધ નહીં એક જ છે. એની પાછળ પ્રયોજન એ છે કે ઉપાદે ભૂત જે આ ભગવાન આત્મા છે એ એક છે, તેથી એને ઉપાદે કરનારી શુદ્ધ નહીં એક જ છે. તમે સાચી શાસ્ત્રની અંદર જ અશુદ્ધ નિશ્ચય નહીં છે, શુદ્ધ નિશ્ચય નહીં છે, સાત શુદ્ધ નિશ્ચય નહીં છે, નિશ્ચય ના ચાર પણ જેવા ભેદ આવે છે, ઘણા ભેદો આવે છે. એક જ શુદ્ધ નહીં છે, અમે કઈ નહીં પૂજો ની આત્મા ને કે આત્મા આવો છે આત્મા આવો છે એનું પ્રયોજન શુદ્ધ આત્મા અનાદિ એકરૂપ છે. એટલે એને જાણનારી ઉપાધિ પણ જાણનારી ગ્રહણ કરનારી શુદ્ધ નહીં શકશે. એ બીજી નૈતિક શુદ્ધ આત્મા ઉપાધિ થઈ શકતો નથી, માટે બીજી નહીં નથી. શુદ્ધ આત્માનું એક રૂપ છે અનાદિ, એ તો બરાબર છે, એનું રૂપ બદલતું નથી. બાકી બધી નવી સમય જ્ઞાન છે, કોઈ વિદ્યા જ્ઞાન નો ભેદ નથી, વિદ્યા જ્ઞાન નો ભેદ નહીં જ નથી. બધી નવો સમય છે ઉપાધિનું જ્ઞાન ક્યારે થાય કે પેલા પર્વ જીતવો પડે, પ્રમાણ જ્ઞાન માં આવે, સામાન્ય રીતે બે પડખાને જાણે, બે પડખાને જાણીને વ્યવહારના પડખાને ગૌણ કરે, એનું લક્ષ છોડે અને સામાન્ય પડખાને ઉપાદેયપણે જયારે અનુભવે ત્યારે સામાન્ય નું જ્ઞાન તેનું નામ નિશ્ચય અને એનું જે નિશ્ચય સમ્યક ઘટના ચારિત્રના પરિણામ પ્રગટ થાય એને ભેદ પણ જાણે છે. વ્યવહાર સાધક ને શુદ્ધ ભાવ આવે એને જાણે તેને પણ વ્યવહાર કહેવામાં આવે. બીજું જેમ યુગ છે એમ પરંતુ પારનામિક ભાવ પણ યુગ છે. તો પારનામિક ભાવ ને ત્રણ રૂપે જો જાણે એ મિથ્યા દ્રષ્ટિ ના બિલકુલ નહીં ફરમાવો. વ્યવહાર લઈને જાણે એ મિથ્યા દ્રષ્ટિ નથી, વ્યવહાર લઈના વિષયને ઉપાદેયપણે જાણીને માને એ મિથ્યા દ્રષ્ટિ છે. વ્યવહાર લઈનું જ્ઞાન મિથ્યા જ્ઞાન નથી. પારનામિક ભાવ એક છે, હું ભાવ પરમ પારનામિક બરાબર છે. એ પારનામિક ભાવને ત્રણ રૂપે જોવો જે એક છે એને ત્રણ રૂપે જોવો, ત્રણ ભેદ રૂપે જોવો એ મિથ્યા તો નહીં વ્યવહાર, મિથ્યા તો નથી વ્યવહાર છે. અને એ ત્રણ ને આત્મા ત્રણ રૂપ છે એમ જો માની લે તો મિથ્યા તો છે, આત્મા એકરૂપ એકરૂપ છે, પ્રસંગથી તો એકરૂપ છે અને એક આત્મા ત્રણ રૂપે જોયો તો ત્રણ રૂપે છે, એ પણ એનું સ્વરૂપ છે, તો એનો મિથ્યાત્મ દોષ શું આવ્યો? મિથ્યાત ક્યાં આવે છે? આવતું નથી. મિથ્યાત કહીને એક આત્મા ને ત્રણ રૂપે માને તો માને એટલે શ્રદ્ધાનો વિષય બનાવે તો માને એમ કહ્યું તું ને જાણે નહીં જાણવું ને માનવું જાણે કે આ એના ત્રણ પ્રકારના ભેદો છે. દસ પ્રકારના પ્રાણ ભવ્યત્વ ને અભવ્યત્વ એમ જાણે તો મિથ્યાત્વ નથી. પણ એને જ ખરેખર શુદ્ધાત્મા માનીએ જે વ્યવહારની નો વિષય છે એને જ ઉપાધિ માને તો મિથ્યાત્વનો સંદુભાઈ દોષ લાગે. જાણવામાં કઈ મિથ્યાત્વ નથી આવતું. સૌ પુરસ્કારને જાણે એમાં મિથ્યાત્વ છે. સૌ પુરસ્કારના ભેદો જે જાણવાનો વિષય છે એને આદરવાનો વિષય માને તો ભૂલ થાય. આત્માના જે સાત ભેદો છે પુણ્ય બાપ આશ્રય બહુ સરળની જાણ લો બરાબર સરસ ટીકાકાર છે કે સાત ભેદોને જાણે એ મિથ્યા દ્રષ્ટિ છે, સાત ભેદોને માને એ મિથ્યા દ્રષ્ટિ છે, આત્માને સાત ભેદરૂપ જાણે એ મિથ્યા દ્રષ્ટિ છે. એ કઈ રીતે એ શુદ્ધ આત્માને છોડીને એકલા ભેદમાં જે અટકી જાય ને ભેદોને ઉપાદેયપણે ગ્રહણ કરે તો મિથ્યાત્વ છે. જેમ કે લખનાર જ્ઞાની હતા, સાત તત્વોનું એને જ્ઞાન હતું, પણ જે અજ્ઞાની પ્રાણી શુદ્ધ આત્માને એમાંથી કાઢતું નથી અને સાત તત્વોના ભેદને જ ઉપાદેયપણે માને છે. જે સમ્યક દર્શનનું નિમિત્ત છે, સમ્યક દર્શન નું નિમિત્ત કારણ છે સાત તત્વ, એને ઉપાદન પણ એ માને તો ભૂલ થાય. એ અપેક્ષા છે સાતને સાત પણે જેમ છે તેમ જાણી શુદ્ધ આત્માને જાણીને તો વ્યવહાર, અને સાતના ભેદને જાણ્યા વિના એટલા શુદ્ધ આત્માને જાણે તો એ તમને દ્રષ્ટિ, એ સાત તત્વને જાણે નહીં તો એ શુદ્ધ આત્માને કાઢી જ ના શકે. બરોબર. નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ છે, જે નવ તત્વને માનતો નથી અજૈન છે. બરોબર. અને જેને નવ તત્વનું ભાન નથી ને શ્રદ્ધામાં લેતો નથી, અમારે નવ તત્વનું શું કામ છે? અમારે તો એક આત્માનું કામ છે. કોઈ સુવર્ણ પાષાણ આત્મા આવશે તો સોનું મળશે. કાલે તો પૂજ્ય ગુરુદેવ છે પરમાણુ કે પ્રથમથી શુદ્ધ આત્માને જાણ, નવ તત્વ જાણવાની જરૂર જ નથી એમ કહ્યું. એ એમ કે છે કે એ ભેદને જાણીને એમાં રોકાવું નહીં, એકલા ભેદ જલ્દી જાણીને નકર તારું આયુ પૂરું થઈ જશે. તું એમ માનતો હોય કે આજે નવ તત્વ ને જાણું, કાલ ચૌદ પુરસ્થાન ને જાણું, પરંતુ ચૌદ બારગણા સ્થાન ને જાણું, એમ આખી જિંદગી હું ભેદને જાણું અને જાણતા જાણતા મને શુદ્ધાત્મા જણાઈ જશે તો શુદ્ધાત્મા રહી જશે અને વ્યવહાર નહીં નવ વિશે જાણવાનો પૂરો નહીં થાય, પણ તારું આયુ પૂરું થઈ જશે. માટે આયુષ તારું ઊંચું છે, શક્તિ તારી ઊંચી છે, માટે આજને આજ પ્રથમમાં પ્રથમ હું તારા આત્માને જાણ. હમણાં કહ્યું કે નવ તત્વને જાણ્યા વિના આત્માને નહીં જાણી શક, અને હવે તું તો આત્માને જાણ એ તેનો મેળ છે ને બરાબર મેળ છે. જ્ઞાનીઓ કે પણ આપણા હિતની વાત કહે છે, આપણા હિતમાં જે કહે છે પ્રભુ તારું આયુષ ક્યારે પૂરું થાય, આજે આજ ફેર ના દરદ બહુ બની ગયા એવું તો ગુરુદેવ થયું નથી. એમાંથી એ જ અર્થ નીકળે, બીજો અર્થ નીકળે. એક બાજુ એમ કહે કે આત્માને સીધો જાણ, અને એક બાજુ કહે છે કે ભાવસુદ્ધ જ્ઞાન દ્વારા તું તારા આત્માનું પરિજ્ઞાન પ્રથમ કર અને પછી શુદ્ધ આત્માની અનુભૂતિ માટે વ્યવહાર પ્રમાણે ગ્રહણ કર. બરાબર. પેલા આત્માના લોકો પેલા આત્માના અધિગમ ના ઉપાય ને પ્રમાણને નિત્યથી જાણ એમ કહ્યું, અને અહીંયા એમ કહ્યું કે પેલા આત્માને જાણ, પ્રમાણ ને નિત્યથી તારે કામ નથી.
તો હવે અમારે બે વચનો આ રીતે થઈ ગયા. કરવું શું?
આત્માની સન્મુખ થવું.
શિવાત્મા
શુદ્ધાત્મા
ક્યાં વધે છે?
તમારી પાસે છે.
મારી પાસે છે ખબર, પણ ત્યાં એને જોવું કઈ રીતે જોવું?
પોતે છે જે પ્રશ્ન કરે છે એ પોતે સુદાત્મા પાસે બરોબર છે.
સુદાત્મા પ્રશ્ન ન કરી શકે.
જે વર્તમાનના જ્ઞાનનો ઉધાર છે, જ્ઞાનનો પ્રવાહ જેમાંથી આવે છે દીપોમાંથી, એ પોતે આત્મા છે એમ ભેદ દ્વારા અભેદ સુધી ભેદ થાય.
અનુમાન થાય, ભેદ દ્વારા અભેદ નું અનુમાન થાય, પણ ભેદ દ્વારા અભેદ નું અનુભૂતિ થઈ શકે નહીં. આ પાંચમા દસમાં આવ્યું તો આપણે બધું થાય, એટલો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. બીજું કોણ થાય? પેલા ભેદ જાણવો અને પછી ભેદ દ્વારા અભેદ જાણવો. અભેદ ને જાણવાની મુક્તતા રાખી ને અભેદ ન જાણવામાં આવતો ત્યાં સુધી ભેદ જાણવો. આજે એક ઊંચામાં ઊંચી વાત જે પૂજ્ય બેન શ્રી ધર્માત્મા છે એ આ અભયકુમારની સાથે કેવડાવી થાય કઈ છે એને કઈ છે એને ખબર હતી કે આ રાજકોટ જાય છે. એટલે રાજકોટની શિબિરમાં આ સંદેશો આવ્યો છે ઇનડાયરેક્ટ કે નિશ્ચયની દ્રષ્ટિ રાખીને તમે શાસ્ત્ર વાંચો.
નિશ્ચયની દ્રષ્ટિ રાખીને શાસ્ત્ર વાંચો.
જ્યાં સુધી નિશ્ચયની દ્રષ્ટિમાં ન પહોંચાય ત્યાં સુધી તમારે ચોપડા ન વાંચવા, નોવેલ ન વાંચી, પણ શાસ્ત્ર વાંચવા. એમ
નિશ્ચયની દ્રષ્ટિ નિશ્ચયને મુખ્ય રાખી શાસ્ત્ર વાંચવા, પણ શાસ્ત્ર ને પ્રથમ વાંચ્યા વિના નિશ્ચય ને શું એની દ્રષ્ટિ પ્રેમ સમજ કેમ પડે?
ભાઈ જેને ચેષ્ટા નથી મળી ગઈ છે, આટલી આટલો પ્રકાર બહાર આવી ગયો છે, એના પછીની આ સ્ટેજની વાત
ચાલે.
બિલકુલ જેને
પછીની સ્ટેજમાં વાત આવે,
હા હવે તો એ ઊંચા પ્રકારની વાત કરે હવે તો અત્યારે. બાકી પેલો જે આત્માને જાણતો હોય એને તો મનુષ્ય તે જીવ, એક જીવ, બે ત્રી જીવ, બપનાર પ્રકાશમાં વાતચીત કરી છે ને, એ દ્વારા એને સમજાવવા બીજો ઉપાય નથી.
બીજી વાત એનો આવે છે, એવો બીજો પ્રશ્ન છે કે મોક્ષમાં પ્રકાશકમાં જે સાતમો અધ્યાય છે એ તો અગ્રહિત મિથ્યા દ્રષ્ટિનો છે, પાંચમો ને છઠ્ઠો અધ્યાય અગ્રહિત મિથ્યા દ્રષ્ટિની વાત થઈ દીધી, શ્વેતાંબર આદિને પણ એમાં મૂકી દીધા. હવે અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે, સાચા દેવગુરુ શાસ્ત્રો સાત તત્વો વગેરેને માને છે, જેમ છે તેમ માને છે, કાંઈ ભૂલ વિના માને છે, છતાં એને સૂક્ષ્મ મિથ્યાત્મનો સંયોગ થોડો અભિપ્રાયનો દોષ રહી જાય છે, તો એ અગ્રહિત મિથ્યા દ્રષ્ટિને સૂક્ષ્મ મિથ્યાત્મનો સંયોગ રહી જાય છે. આજે તો સવારે અમે એમ કાઢ્યું કે અગ્રહિત મિથ્યા દ્રષ્ટિને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ કરીને બે વચ્ચેનો કાંઈ ભેદ નથી એવું કાઢ્યું.
અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં અને ફૂલ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ગયું છતાં, ફૂલ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ શું કે કુદેવ કુગુરુ શાસ્ત્ર ને માને એ તો ગ્રહિત છે ને, નવો નવો એ તો એ છોડી દીધું. એ સાચા દેવ ગુરુ શાસ્ત્ર ની સમિતિ આવી ગયો છે એટલે સ્થુલ ગ્રહિત તો ગયું, પણ અગ્રહિત અનાદિનું હતું. હવે એમાં એક શાસ્ત્ર ના માના નીચે શાસ્ત્ર વાંચીને પણ જે શાસ્ત્રોમાં ચૌદમું સ્થાન માર્ગના સ્થાનનું સ્વરૂપ કહ્યું હોય એ બધા સ્વરૂપને જાણીને જીવનું વાણીમાં એને જાણીને એ જ જીવ છે એમ માને તો એનો દોષ આવી જાય એમ કહ્યું.
એમ માનીને
તો એ માને એને
એ અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ દેવગુરુ શાસ્ત્રને જાણ્યા છે, સાત તત્વોને જાણ્યા છે, દ્રવ્યગુણ પર્યાયને જાણ્યા છે, જેની અભિપ્રાયની સૂક્ષ્મભૂત જીવની ગમ્ય થઈ છે. હવે એવા સૂક્ષ્મ એના મિથ્યાત્મા દોષને મેરુ પર્વત જેવો કરીને જે અગ્રહિત મિથ્યાત છે એને ગ્રહિત મિથ્યાત કેમ કહી શકાય?
ભાઈ શાસ્ત્રના બાના નીચે ભૂલ થાય છે એમ પંડિત કહે છે. શાસ્ત્ર પાછીને પણ શાસ્ત્ર વાંચીને શાસ્ત્ર બાના નીચે ભૂલ થાય છે એમ જ્ઞાનીઓએ જોયું છે અને એ વાત યથાર્થ વિચાર કરનારને બેસે એવી છે. વિચાર કરતા આપણને બેસે એમ છે કે ભાઈ આપણે ભૂતકાળમાં આ મોક્ષમાર્ગ માંથીને આ પ્રકારે ભૂલ કરતા હતા, એમ જો મધ્યસ્થ થઈને પોતાની ભૂલનું સંશોધન કરે તો શાસ્ત્રના બાના નીચે પણ ભૂલ થવાનો સંભવ છે. બધા ભૂલ કરે છે શાસ્ત્રના વાંચનારા એમ કહેવાનો આશય નથી, એવો કોઈ આક્ષેપની વાત નથી.
દ્રવ્યલિંગી મુનિ હોય વ્યવહારા પાછી એને કહેવામાં આવે છે તો એની કેટલી સૂક્ષ્મ ભૂલ મિથ્યાત્મી ભૂલ અભિપ્રાયનો દોષ એ છે જે સ્વયં પોતે જાણતો નથી, કેવડીને ગમ્ય છે એ પ્રરૂપણા કરે ત્યારે એની ભૂલ કોઈ પણ બતાડી શકતો નથી, એવું જેનું સવિકલ્પ જ્ઞાન હોવા છતાં એ એમાંથી ગ્રહિત નિશ્ચય પણ કાઢે છે, એમાંથી દ્રઢ કરતો જાય છે. ભાઈ, જ્યાં સુધી શુદ્ધાત્મા નો અનુભવ નથી ત્યાં સુધી મીઠા તો છે, પછી એનો ભેદ પાડો એમનો વ્યવહાર થઈ ગયો. એનો પ્રશ્ન નહીં, મીઠા તો છે એનો પ્રશ્ન નહીં, તો ગ્રહિત ના ગ્રહિત.
એટલે શાસ્ત્ર ના માના નીચે ક્યાંય ભૂલ ખાતી હોય એની પોતાની, એ તો એનો આત્મા જાણે, એમાં આપણું કામ નથી.
જે આજે અશુદ્ધ પારણાની ફાળો આવ્યા, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ, જીવત્વનો શુદ્ધ પારણાની ફાળોનો ભેદ જે કૃપાળી સુદ્રને આ શુદ્ધ વાત નથી કરતો, પણ જે જીવત્વ પર્યાર્થ ગુણનો પારણામ છે અને ભવ્યત્વ અને અભવ્યત્વ, એ જીવત્વ અશુદ્ધ પારણાની ભાવ ક્યાં ગુણની પર્યાય લેવી?
એ પારણામિક ભાવ લેવો, એનો કોઈ ગુણ નહીં લેવો. એ ગુણના ભેદ કરો તો પાંચ પ્રકારના જે પ્રાણ છે જ્ઞાનની પર્યાયના, ઇન્દ્રિય પ્રાણ, મન બળ, વચન બળ ને કાય બળ, એ વીર્યગુણની પર્યાય, અને આ એની યોગ્યતા શ્વાસોશ્વાસને આવ્યું એમ લેવું. બાકી પારણામિક જે કહ્યું ત્યાં કોઈ કર્મની અપેક્ષા નથી,
કર્મની અપેક્ષા નથી. પણ જીવત્વના દસ પ્રાણથી જીવે છે એવો જીવત્વ ને એને અશુદ્ધ પારણામિક કહ્યું.
હા, એ મેં કહ્યું ને કે પાંચ પ્રકારની ઇન્દ્રિયો એટલે ભાવ ઇન્દ્રિય, એ તો શોષણ છે ને, જ્ઞાન ની પર્યાય, મન બળ, વચન બળ ને કાય બળ, એ બે છે સ્વભાવના અંશ, બે સ્વભાવના અંશ છે, અને ઓલી એની બે યોગ્યતા છે. એટલે કર્મ ની અપેક્ષા ન લેવો તો એને પારણામિક કહ્યું.
જો કર્મ ની અપેક્ષા ન લઈ એટલા માત્રથી પારણામિક ભાવ હોય તો ત્રણેય પારણામિક ભાવના ભેદ થતા નહીં. જેટલી આત્માની પર્યાયો છે પછી પારણામિક ભાવે જો
એ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે એમ કેટલીક વાત તો આપણે જ્ઞાનીઓ પર શ્રદ્ધા રાખી જવું કામ
બરોબર.
પોતાના કલ્યાણ કરો છો. અરે એ તો રાગને પણ પારણામિક કહેવાય, રાગને પણ પારણામિક, પરની અપેક્ષા ન હોય તો રાગ બતાવે તો પારણામિક.
અપેક્ષા નથી માટે પારણામિક એમ લેવું છે કે જૂની જે કોઈ પણ બેસાવ છે
પણ પારણામિક કહેવાય. પ્રથમનો અનુભવ ન લો તો પારણામિક કહેવાય.
પ્રથમ યોગ્યતા તો પારણામિક ભાવ અનંત થઈ ગયો. ભૈયા આમાં ત્રણ ભેદ સીધા,
હા ત્રણ સીધા સાચા, પોતાની શું કરવા આવી ગયા કરવા બધા હું
મારી આ કઈ ખબર હોય જુઓ તો સૌ પ્રશ્ન નથી, પોતાનો તો પ્રશ્ન છે. આપણે સમજ ન સમજાય એને કેટલીક વાત એવી છે કે કેવો જ્ઞાન છે કોઈ બીજું ઉપાય છે
સમજવાનો પ્રયત્ન કરો
ન કરવાની. જ્ઞાન ન પૂછે ત્યારે તે
ભ્રમાણ વચન પર કરો.
જ્ઞાનીને ધર્મનું સ્થિર અવતું હોય,
બાકી તમે જે પ્રશ્ન કરો છો એ હજારો પ્રશ્ન ગુરુદેવને પૂરા કરે, હજારો. મારી તો એવી શક્તિ નથી, ગુરુદેવ હજારો પ્રશ્ન પૂરા કરે, તો મારી તો જેટલી શક્તિ છે થોડી ઘણી એનાથી ચલાવ જોઈએ છે. એટલે ભાઈઓના પ્રશ્ન આવે ને શું જે આવ્યો છે
અઢારમી જાતા માંથી બરાબર બે વખતે જ આવેલો વૈદ્યલો શીખવાના. આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા સૌને અનુભવમાં આવતો હોવા છતાં તેના ઉપરના પ્રશ્ન એમ કરી કે અજ્ઞાનીનો સ્વરલક્ષી જ્ઞાન ઉપયોગ હોવા છતાં આ અનુભવ થયો તેના સ્વ પર બંને જણાય છે,
બંને જણાય છે
સ્વરલક્ષી જે ઉપયોગ છે અજ્ઞાનીનો.
અજ્ઞાની કેમ કે સ્વલક્ષમાં તો આવ્યો નથી, સ્વરલક્ષી છે ને હતા ઇન્દ્રિય જ્ઞાન કોની પાસે તો અતિન્દ્રિય જ્ઞાન તો સ્વરૂપ છતાં એ જ્ઞાનના ઉપયોગનો બપોર પ્રકાશક છો. પર પદાર્થ આદિ તો એની જ્ઞાનમાં પર્યાયમાં જણાય છે, પણ જ્ઞાયક ભાવ પણ એની જ્ઞાનની પર્યાયમાં પ્રતિભા છે, જણાય ગયો સમયે સમયે. હું બપોર પ્રકાશક છું. અજ્ઞાનીનો અભવીનો એકેન્દ્રિયનો જ્ઞાનનો ગાળ અજ્ઞાનમય હોવા છતાં પણ એની જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક પણ સમયે સમયે વિદ્યમાન રહે છે. પંચાસી કાયની 121 શાખામાં આચાર્ય ભગવાન કહ્યું, હું સ્વપ્રકાશક છું. આ 17મી 18મી ગાથામાં જે ભગવાન આત્મા જણાવ્યો છે તો સ્વપ્રકાશકમાં એને અને પરપ્રકાશકમાં એની યોગ્યતા પ્રમાણે જે જે ગુણો જણાય છે તેને બહુ સ્વપ્રકાશક ચાલુ જ છે. સ્વપ્રકાશક ચાલુ હોવાથી પરમા એકત ઉભી કરે તો બહુ થાય છે, અને જે પ્રતિભા થાય છે એને પકડે તો ભેદ જ્ઞાન કરીને જ્ઞાની થઈ જાય. માટે સ્વપ્રકાશક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે. સ્વપ્રકાશક એટલું જ્ઞાન નું લક્ષણ છે તો વાંધો એ આવે કે પરને બિલકુલ જાણતું જ નથી. તો પરને જો બિલકુલ જાણતો જ ન હોય, જાણવાનો સર્વથા અભાવ હોય, વ્યવહારને પણ પરને જાણતો ન હોય, તો કોઈ પણ જીવનો બહુ રાગ ને સંસાર થઈ શકે નહીં. સફર પ્રકાશક ના સામર્થ્ય અપેક્ષાઓ પર આવી જાય છે. આ તો સો ને પરના બોલો ભેદ ની
આપણે નાખું છું એ રીતનું જ્ઞાન, પણ ઘરની નાખું છો ઘરની જ્ઞાને આવી ગયું ને સફર પ્રકાશક થવું જ નહીં. હું તો કહું છું ને કે પર પ્રકાશ ને જાણે છે એવું સંલય જાણતું નથી. માટે વ્યવહાર પોતાના આત્માને જ્ઞાન તન્મય છે જાણે છે, માટે તો નિશ્ચિત એ તો બરોબર જ છે. આ તો બહાર નથી આવે તો આગળ કરાવે. આ અનુભવ પર્યાયમાં છે કે જેની શક્તિ એ આત્માનો અનુભવ છે અજ્ઞાનીનો પતનવેરાની ગાથામાં. આ અનુભવ પર્યાયમાં છે કે જેની શક્તિરૂપ છે. પર્યાય કહો તો પરિણામરૂપ છે. પર્યાયમાં છો એની શક્તિમાં નથી અનુભવ. એની શક્તિ નિષ્ક્રિય છો, પર્યાય સક્રિય છો. ચાલતા પર્યાયના વ્યાપારમાં આ અનુભવ છો. અનુભવ થયો ગુરુઓ છો છો એનું પરિણામ છો. જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક ભાવ જણાવ્યો છો અથવા પ્રતિભાવ થયો છો. જો તો જ્ઞાયકમાં ગુણવત્વ છો અને જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનત્વ છો. એનો અર્થ અનુભૂતિ સ્વરૂપ જે શબ્દ વાપરો એ કૃપાળી દ્રવ્ય અનુભૂતિ સ્વરૂપનો જ્ઞાન સ્વરૂપ સહજ જ્ઞાન સ્વરૂપ. અનુભૂતિનો અર્થ પણ ક્રિયા ન લઉં, સહજ જ્ઞાન સ્વભાવ જ્ઞાન સ્વભાવ. મેં એક પ્રશ્ન પૂછાડો આપના મારુદીના કે આ અનુભૂતિ છે એમાં એ પર્યાયમાં આવે છે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા. અનુભૂતિ એટલે પર્યાયની કે દ્રવ્યનું કહું કે દ્રવ્યનું બીજો અનુભૂતિ સ્વરૂપ દ્રવ્ય છે. તો અનુભૂતિ પર્યાય અજ્ઞાની એમાં જણાવ્યું ઘણા જણાવ્યું છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા વર્તમાન અનુભૂતિમાં જણાવ્યું. હા, જો અનુભૂતિ ખરેખર પરપ્રકાશક. હા, પરપ્રકાશક હોવા છતાં એમાં સ્વનો પ્રતિભાસ નિરંતર થયેલો છે. હું આ ફરી જ્ઞાનની પર્યાય જે પ્રગટ છે એને સફર પ્રકાશક કહ્યું. અહીંયા 17મી 18મી ગાથામાં એમ કહ્યું કે આ બાળ ગોપાલ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં, અનુભવમાં એટલે જાણવામાં જણાવવામાં આવતો હોવા છતાં, વેદન નહીં, અનુભૂતિ એટલે જ્યાં જ્ઞાનીને વધન થાય છે એ ન લો, પણ જ્ઞાનની પર્યાયમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે જણાયા જ કરે છે, જણાયા જ કરે, સમય કરે છે. એમ લે હું કહેવા માંગુ છું કે જ્ઞાનનું જે પર્યાય છે એ પર્યાય જ્ઞાન હોય નહીં.
ભલે જાણે ત્યારે જ્ઞાન ઉપયોગમાં આત્મા સંબંધી નું જ્ઞાન પરિણામન રૂપ છે, પણ એના તરફ એનું લક્ષ નથી.
ભાઈ, લક્ષ નથી એટલે તો અજ્ઞાન છે. લક્ષ ક્યાં છે?
લક્ષ નથી
એટલે સમ્યક પ્રકારે પરિણામન નથી,
પણ એની જ્ઞાન ની પર્યાયમાં લબ્ધ રૂપે એ આત્મા જણાય જ રહ્યો છે.
પણ લબ્ધ નહીં, પ્રગટ જણાય છે. ઉપયોગ પ્રતિમા છે તરફ તે વખતે પ્રતિભાસ થાય છે, પણ એના તરફ એનું લક્ષ નથી એટલે અનુભવ થતો નથી, એને સ્વીકાર કરતો નથી. વર્તમાન વર્તી પર્યાયમાં સ્વ ને પર બે જણાય છે એમ લેવું છે. લબ્ધ ને ઉપયોગ ની વાત નહીં.
સમજી ગયો
પ્રશ્ન? સમજી ગયો, જણાય.
તો એમનો એક પાંચમો છેલ્લો પ્રશ્ન છે કે આ અનુભવ જેમાં આત્મા જણાય છતાં સમ્ય જ્ઞાન કેમ નામ પામતો નથી?
એ જણાય છે એનો સ્વીકાર કરતો નથી. એ 17મી 18મી ગાથાનો સ્વીકાર કરતો જ નથી. એની જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક શક્તિ છે એટલે એમાં જ્ઞાયક ભાવ, કેમ કે જ્ઞાનની પર્યાય ને જ્ઞાયક ને આધાર આધે સંબંધ તાદાત્મ સંબંધ છે એમ લખ્યું ને, એટલે જેમ પ્રકાશ અને દીપકમાં તાદાત્મ સંબંધ છે એમ જ્ઞાનની પર્યાયમાં અને આત્માનો તાદાત્મ અનિત્ય તાદાત્મ ક્ષણિક તાદાત્મ સંબંધ છે, જેથી તે જ્ઞાનની પર્યાયમાં જણાઈ રહ્યો છે, પણ એના તરફ એનું લક્ષ નથી. લક્ષ બહાર ઉપર છે એટલે એનો અનુભવ થતો નથી.
એટલે ભગવાન આત્માને બહારના લક્ષ્ય માટે મૂઢ પણ કહ્યું. અહીંયા નહીં,
અહીંયા મૂઢ
અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જાણતો નથી,
છતાં મૂઢ
રાગ ને જાણે જાત મૂઢ.
હા, મૂઢ કહ્યું એ રાત્રે કહ્યું.
રાત્રે
કહ્યું છું, રાત્રે કહ્યું.
બીજો એક પ્રશ્ન ભાઈ નો છે કે સ્વામી કાર્તિક ગાથા 246 માં દ્રવ્ય પર્યાય ને ભીન માનનાર ને મૂઢ કહીને કહે છે.
બરાબર,
જો તું દ્રવ્ય પર્યાયમાં ખરેખર ભેદ માને છે તો દ્રવ્ય ને પર્યાય બંનેની નિરપેક્ષ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અર્થાત દ્રવ્ય ને પર્યાય જુદી જુદી વસ્તુ ઠરે છે, પણ તેમાં ધર્મ ધર્મીપણું ઠરતું નથી. આ ગાથામાં આચાર્ય દેવ શું કહેવા માંગે છે તે સમજાવવા કૃપા કરો.
દ્રવ્ય ને પર્યાય સર્વથા એકાંતે ભિન્ન માને છે તો એ મિથ્યાત્વનો દોષ લાગે. દ્રવ્ય થી પર્યાય કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન તો કઈ દોષ લાગતો નથી, એમ એનો જવાબ છે.
એટલે દ્રવ્ય ને પર્યાય
સર્વથા ભિન્ન માને,
સર્વથા ભિન્ન માને તો મિથ્યાત્વ, સર્વથા અભિન્ન માને તો પણ મિથ્યાત્વ.
કથનચિત ભિન્ન,
કથનચિત ભિન્ન અને કથનચિત
અભિન્ન એમ યાદ વાત થી લેવું.
બરોબર. આ તો પ્રશ્ન પૂછાઈ ગયો, ફરી વાર લાવે છે કે મોક્ષ માર્ગ પ્રકાશક ના 7મા અધિકારમાં અગ્રહિત મિથ્યાત્વ નું સ્વરૂપ બતાવેલ છે કે ગ્રહિત મિથ્યાત્વ નું સ્વરૂપ પણ સાથે સાથે બતાવેલ છે? ખુલાસો કરવા મહેરબાની કરશો.
કાલે ખુલાસો
કરાઈ. પ્રમાણમાં ભેદ પાડવાની શક્તિ નથી તેમ આપે ગઈકાલે ફરમાવ્યું હતું. રોજ ફરમાવો છો કે પ્રમાણમાં ભેદ કરવાની શક્તિ. પ્રમાણ તો નિશ્ચયની નો વિષય, વ્યવહારની નો વિષય.
બેને જાણે
છે તેમ યુગ પર જણાવે.
જાણે જાણે, બરાબર.
કેવળ જ્ઞાન પણ પ્રમાણ છે.
હા, બરાબર.
એ તો આખા લોક ને ભિન્ન ભિન્ન કરીને દ્રવ્ય ગુણ પર્યાય બધાને ભિન્ન ભિન્ન પણે જાણે.
જાણે
ભાવ શુદ્ધ પ્રમાણ કેવળ જ્ઞાન ની માફક જ બધું ભિન્ન ભિન્ન જાણે છે. માત્ર પરોક્ષ પ્રત્યક્ષ નો જ ભેદ છે. આપના કથનમાં પ્રમાણ જ્ઞાન શક્તિહીન હોય તેવું આવે છે તો સ્પષ્ટીકરણ કરવા વિનંતી.
પ્રમાણ જ્ઞાન શક્તિહીન નથી, પ્રમાણ જ્ઞાન તો સમ્ય જ્ઞાન છે. દ્રવ્ય અને પર્યાય ને યુગપદ જાણે, અનંત ધર્મ ને યુગપદ જાણે. સમ્યક એકાંત પૂર્વક અનેકાંત થાય ત્યારે સમ્યક જ્ઞાનમાં અનંત ધર્મ ને એક સમયમાં યુગપદ જાણે એનું નામ પ્રમાણ જ્ઞાન, અને મુખ્ય ગૌણ કરીને જાણે એનું નામ નહીં. હેજી,
એક સમયમાં છદ્મસ જાણે કેમ?
જો જેમ કે સામાન્ય નું અવલંબન લીધું, છદ્મસ છે અને મિથ્યા દ્રષ્ટિ હતો એને સામાન્ય નું અવલંબન લીધું.
બરોબર.
જે સમયે સામાન્ય નું અવલંબન લે છે તે જ સમયે એને અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. તો એ અતિન્દ્રિય આનંદ પ્રગટ થાય છે એને તે સમયે તે જાણે છે, કાળભેદ નથી.
બરોબર,
તે સમયે જ જાણે છે.
બરોબર,
તેથી તે સામાન્ય ને વિશેષ ને બે ને યુગપત જાણી શકે છે. ના ના ના,
અહીંયા તો એ પરિણામન તો શરૂ થઈ ગયું.
પરિણામન શરૂ થઈ ગયું છે.
છગમત ભલે ને અસંખ્ય સમય જાણે, પણ છગમત સૃજ્ઞાન થી જાણે છે.
જયારે જાણે જયારે જાણે ત્યારે અનંત ને જાણી શકે. જાણવાની શરૂઆત થાય ત્યારે ભલે અનંત ને ન જાણે, પણ જાણે જાણવાનું લાગ્યું ઉપયોગ ત્યારે અનંત ધર્મ ને
છગમત
પ્રમેય થાય છે. પ્રમેય
છગમત નો ઉપયોગ પકડવાને માટે ભલે અસંખ્ય
સમય લાગે, ઉપયોગ તો લાગે.
છગમત સૃજ્ઞાન થી જાણે છે, પેલા સમય થી પરિણામન થયું છે એમ તો જાણે જ છે.
અને જયારે જાણે ત્યારે અનંત ધર્મ ને એક સમયમાં યુગપત જાણી શકે. જેમ કે દાખલા તરીકે એમાં રહસ્ય વાળી વાત છે કે એકલા ધ્રુવ ને જાણે ને ઉત્પાદય ને ન જાણે તો એ નૈપક્ષ થઈ ગયો. 13મી ગાથામાં એ વાત લીધી છે કે ઉત્પાદય ધ્રુવ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ એને જ્યાં સુધી ક્રમે જાણે, દ્રવ્યાર્થિક ની ને આ પર્યાર્થિક ની ને એમ ક્રમે જાણે ત્યાં સુધી નૈપક્ષ છે. પણ એ નઈ ને જયારે છોડે છે યુગપદ, જાણે છે યુગપદ, ત્યારે કોઈ નય પક્ષ ગ્રહણ કરતો નથી. 143 માં પણ છે કે જયારે સમય થી પ્રતિભાત થાય ત્યારે કેવળી ની માફક બે નયોના વિષય ને કેવળ જાણે છે. બે નહીં ને એક સાથે વિષય ને નહીં નથી, પણ જાણે છે તો પણ નય પક્ષ ગ્રહણ કરતો નથી. કેવળી ની માફક,
કેવળી ની માફક જાણે.
અને એમ કહ્યું કે અનુભવ વખતે કેવળી જવું, ભાવાર્થમાં તો એમ કહી દીધું.
બરોબર,
એમ
એમ લઈ શકાય.
બરાબર,
સ્વ ને પરને બંને ને એકી સાથે જાણે, પછી ઉપયોગાત્મક પણ એક ને જાણે, બીજા ને લબ્ધ ને એ બધી વાત. પણ સામાન્ય રીતે તો સ્વ ને
એનો સ્વભાવ છે. સ્વભાવ
બરોબર,
પ્રમાણ જ્ઞાન નો સ્વભાવ.
આ ભાઈ લખે છે કે આપના કથનમાં પ્રમાણ જ્ઞાન શક્તિ હોય એવું લાગે છે, તો એ લખવું બરોબર છે?
પ્રમાણ જ્ઞાન છે ને એ પ્રમાણ જ્ઞાનમાં ભેદ જ્ઞાન કરવાની શક્તિ નથી.
બરોબર,
ભેદ જ્ઞાન કરવાની શક્તિ નિશ્ચય નહી માં છે, નહી માં છે. તો નહી છે ને આ ઉપાદેય ને અહે પ્રમાણ માંથી કરે છે ને, પ્રમાણ માંથી ઉપાદેય ને કાઢે છે નહી.
બરોબર,
તો ઉપાદેય ને હે એવો ધર્મ પ્રમાણ જ્ઞાન માં નથી. દ્રવ્ય પણ છે, પર્યાય પણ છે, રાગ પણ છે, આ પણ છે, આ પણ છે, બધું છે પણ જાણે. પણ એમાંથી જયારે પોતાનું પ્રયોજન સાધવું હોય ત્યારે એને નહી નો સારો લેવો પડે છે.
બરોબર,
પછી ભલે નહી છૂટી જાય, અનુભવ થાય, એ વિષય જુદો. પેલા પર પદાર્થ થી જુદો પડે ત્યારે એને વિકલ્પાત્મક પ્રમાણ જ્ઞાન લે કે મારો આત્મા સામાન્ય વિશેષાત્મક છે. દ્રવ્ય પર્યાય નું જોડકું તે મારો આત્મા છે. મારામાં દ્રવ્ય પણ છે અને મારામાં પર્યાય પણ છે, એવો મારો આત્મા છે પદાર્થ. એ વિકલ્પાત્મક થયું. પછી વિકલ્પાત્મક માંથી એ નયમાં આવે છે, નય નો સારો લે છે પ્રમાણમાંથી, એ પણ વિકલ્પ છે. ત્યારે એ વિકલ્પાત્મક એક નિશ્ચય નહીં ઊભી થાય છે કે આ જે દ્રવ્ય સામાન્ય છે, અવિનાશી છે, અને જ્ઞાયક ભાવ તે હું, અને આ પ્રમત અપ્રમત તે હું નહીં. એ વિકલ્પ, બે વિકલ્પ છે, વિધિ નિષેધના બે વિકલ્પ છે. પણ એ નિશ્ચય નહીં પણ વિકલ્પાત્મક છે. એ ક્યાં સુધી છે કે જ્યાં સુધી પક્ષાતિક્રાંત ન થાય ત્યાં સુધી એ નહીંને વિકલ્પાત્મક નિશ્ચય નહીં કહેવામાં. પછી પક્ષાતિક્રાંત થાય પછી નહીંનો વિકલ્પ નથી ને પ્રમાણનો વિકલ્પ રહેતો નથી. એમ નહીં પૂર્વક પ્રમાણ થાય. ફરીથી
હમણાં એમ કહ્યું
કે પ્રમાણ માંથી નહીં કાઢવું.
પહેલા પ્રમાણ નું જ્ઞાન થાય પછી નહીં નું જ્ઞાન.
બરાબર બરાબર.
અને પાછા હજી તો એ વાક્ય
પૂરું થઈ નું ત્યાં નહીં પૂર્વક પ્રમાણ થાય.
પૂર્વક પ્રમાણ
બરાબર ખ્યાલ છે.
પ્રમાણ પહેલા ને નહીં પછી, નહીં પહેલા ને પ્રમાણ.
હા, એનો ખુલાસો કરું. એ જરૂર નો છે.
બરોબર,
કે પેલા સવિકલ્પ પ્રમાણ જ્ઞાન માં જીવ હંમેશા આવે છે, પરથી જુદો પડે છે સવિકલ્પ પ્રમાણ. પછી એમાંથી સવિકલ્પ નિશ્ચય નહીં, ગુરુ ગમે એ જાણે છે, પોતાને તો કઈ ખબર નહોતી. એટલે ગુરુ ગમે એ જાણે છે કે આ ઉપાદેય ભૂત તત્વ છે જે જ્ઞાયક ભાવ તે નિશ્ચયનો વિષય ઉપાદેય છે અને આ પ્રમત પ્રપના ભાવો જે છે વ્યવહારની નો વિષય છે આત્રી કરવા યોગ નથી માટે એ છોડવા યોગ છે એ છે એમ એ વિકલ્પ દ્વારા પેલા પ્રમાણનો વિકલ્પ પછી નયનો વિકલ્પ હવે જ્યારે નયના વિકલ્પમાં આવે છે ત્યારે નિશ્ચય નયના પક્ષમાં આવ્યા પછી એ પક્ષાતિક્રાંત થાય છે પ્રમાણથી સીધો પક્ષાતિક્રાંત થતો નથી વ્યવહારથી પક્ષાતિક્રાંત થતો નથી પણ નિશ્ચય નયના પક્ષમાં આવે છે
પ્રમાણમાં પક્ષ નથી એમ
પ્રમાણ જ્ઞાન જે છે જ્યાં સુધી અનુભવ ન કરે ત્યાં સુધી એને અમૃતચંદ્ર આચાર્ય ભગવાને કહ્યું નિશ્ચયનો પક્ષ વ્યવહારનો પક્ષ અને પ્રમાણનો પક્ષ ત્રણ લીધા છે શબ્દો લીધા છે
પ્રમાણનો પક્ષ છોડે છે વ્યવહારની નો પક્ષ છોડે છે નિશ્ચયની ના પક્ષમાં આવે છે
તેથી શું તેથી શું હા એ રાત છે એને જયારે છોડે છે નિશ્ચયની નો પક્ષ પક્ષાતિક્રાંત થાય છે ત્યારે એને સામાન્ય નું અવલંબન આવે છે તો સામાન્ય નું અવલંબન આવતા જ સમ્યક જ્ઞાન પ્રગટ થયું તો સમ્યક જ્ઞાન પ્રગટ થયું એ સમ્યક એકાંત પૂર્વક થયું છે એ સમ્યક એકાંત પૂર્વક અને એકાંત નું જ્ઞાન એને ધ્યેયના જ્ઞાન પૂર્વક આખા જ્ઞેય નું જ્ઞાન થાય છે ધ્યેય નું અવલંબન છે ધ્રુવ નું અવલંબન છે અને ઉત્પાદિત ધ્રુવોત્તમ સપનું એને જ્ઞાન થાય છે તો ધ્યેય છે તો અવલંબનભૂત છે અને ધ્યેયના આશ્રય જે પર્યાય નું જ્ઞાન થાય આનંદ આદિનું તેને સ્વજ્ઞેય કહેવાય એટલે ધ્યેય પૂર્વક જ્ઞેય થાય જ છે જો ધ્યેય પૂર્વક એને પર્યાય નું પણ જ્ઞાન ન થાય તો એ એકાંત થઈ ગયો એટલે સમ્યક એકાંત પૂર્વક અને એકાંતિક જ્ઞાન નો જન્મ થાય છે
હવે જે આપ એમ કહો છો કે સમ્યક એકાંત પ્રથમ અને પછી અનેકાંત
સમય એક છે આ તો સમજાવવા માટે સમય એક સમય એક
મારું કહેવાનું
નહીં સમજી ગયો હું તો આપણે તો પરિચય છે ને બે જણા
નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં ધ્યાનમાં એક કાળે પ્રગટ થાય
એમ
એકાંત જ્ઞાન ને અનેકાંતનું સમય એક સમયમાં પ્રગટ
એક સમય એક
પહેલા આ ને પછી આ એમ શા માટે એકી સાથે પણ મુખ્ય
જ્ઞાન એક સાથે થાય છે પણ જયારે આશ્રય ની વાત આવે ત્યારે નિશ્ચય નહીં ની પ્રધાનતા આવે છે